તારીખ 15/4/1992 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક નંબર 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15 મૂળ કેસેટમાં હમિંગ અને ડિસ્ટર્બન્સ છે.
આત્મા સાધ્યવસ્થા અને સાધક અવસ્થા બંને રૂપે પરિણમે છે અને બંને પ્રકારનું પરિણમે એક સ્વરૂપના આશ્રય થાય છે તે આકર્ષણ વિષય છે. એ સ્વજ્ઞાન ઘનો નિત્યમ આત્મા સિદ્ધિ સિદ્ધિ અભિસિદ્ધિ સાધ્ય સાધક ભાવેન જુદા એક સંપાદતા અર્થ છે. સિદ્ધિ અભિસુભી એશ આત્મા નિત્યમ સમુપાસિતા સિદ્ધિ એટલે સિદ્ધ પદ મોક્ષ પદ સફળ કર્મક્ષય લક્ષણ મોક્ષને ઉપાદિપણે અનુભવનારા જીવોએ પણ જેને સર્વથા શુદ્ધ થવું છે તેને સફળ કર્મક્ષય લક્ષણ મોક્ષનું સ્વરૂપ છે. લક્ષણ સ્વરૂપ લક્ષણનો અર્થ લો સ્વરૂપ લક્ષણનો અર્થ ચિહ્ન પણ થાય છે અને લક્ષણનો અર્થ સ્વરૂપ પણ થાય છે. મોક્ષનું સ્વરૂપ છે એવું કે જેને સફળ બધા જ કર્મનો જેમાં ક્ષય થઈ ગયો હોય કોઈ પણ કર્મનો ઉદય પણ ન હોય અને કોઈ પણ કર્મની સત્તા પણ ન હોય ક્ષય થાય તો સત્તા ન હોય દ્રવ કર્મનો ઉદય ને સત્તા નથી એનો અર્થ ભાવ કર્મનો પણ ઉદય અને યોગ્યતા નથી. ભાવ કર્મ રાગાદી ભાવની ઉત્પત્તિ પણ નથી અને એની યોગ્યતા પણ નથી દ્રવમાં તો હવે ક્યારેક પણ ઉત્પન્ન થઈ શકે એવું જે મોક્ષ પદ છે એને ઉપાદય પણ અનુભવનારા જીવો એક આ ધ્યેયનો વિષય આવી ગયો. જેને પરિપૂર્ણ શુદ્ધિ જ ઉપાદેય છે પૂર્ણ શુદ્ધતા જેને ઉપાદેય છે એવા જીવોએ માત્ર મોક્ષ મળી ગયું છતાંય તે મોક્ષાર્થીની વાત લે છે. ઉપાધિ એવા પોતાના શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને સદાકાળ અનુભવવો આ 17-18 ગાથા આસપાસનું છે ને એટલી વાત લીધી છે કે જેને મોક્ષ પ્રાપ્તિ કરવી છે અથવા પરિપૂર્ણ શુદ્ધ થવું છે એ જીવે શું કરવું કે પોતાના શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને સદાકાળ અનુભવવો એને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો તો એને મોક્ષની પ્રાપ્તિ થશે. પરિપૂર્ણ શુદ્ધ થવું હોય એને પોતાના શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનો અનુભવ કરવો એ એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી. એમ કેવું છે સદાકાળ હા નિરંતર ક્યારેક અનુભવો પછી બીજો બીજાનો પણ અનુભવ કરવો એમ નથી. આત્માનો પણ અનુભવ કરવો અને જળનો પણ અનુભવ કરવો એમ બે વાત નથી એકનો જ અનુભવ કરવો એમ આમાં આનંદનું ભોજન નહીં થાય. આત્માનો અનુભવ કરતા આનંદનું ભોજન નહીં થાય અને આનંદનું ભોજન થયા પછી બીજા ભોજનમાં ક્યાંથી રસ આવવાનો હતો? ભોજન કરીને પણ આનંદ મેળવવો છે ને, શું કરવું છે? ભોજન કરીને પણ આનંદ મેળવવો છે ને, આનંદ જો મળતો હોય તો પછી ભોજન ને યારે શું મતલબ છે? ખરેખર તો જ્ઞાન નો આસ્વાદ છે એની પાસે જ, પરમાણુ નો આસ્વાદ છે એ આતુરતા નો ઉત્પાદક છે. આતુરતા ઉત્પન્ન કરશે બરોબર, આ ખાવું આમાં વધારે સ્વાદ આવશે, આનો સ્વાદ જુદા જેવો છે, આ સ્વાદ બહુ સારો છે, એમાં આતુરતા છે કે સારા આનંદ છે? શું છે આકુલતા? છોડવાની ભાવના છે કે આકુલતા કરવાની ભાવના છે? કોઈ આત્મા મિરર છે ક્યારે? ચિકન ડીએ છે ને ભોજન કરે છે, જો છે ને ભોજન કરવાનો મતલબ ભોજન કરવા છતાં કોણ મરતું નથી, જેને મૃત્યુ કહેવામાં આવે છે? એવું છે કે ભોજન મળે એ ન મરે, એવું છે? એવું નથી. હા, રત્નેન્દ્રિય નથી, એકેન્દ્રિય સ્પર્શેન્દ્રિય છે, એને તો રત્ન ઇન્દ્રિય જીભ જ નથી, અને મોઢું જ નથી. મોઢું હોય તો જીભ હોય ને, એનો આત્મા તો રહે છે, અનંતકાળ તો એકેન્દ્રિયમાં જ આત્મા રહે છે. ભલે દેહ ત્યાગ કર્યા કરે છે, નવા જન્મ મરણ થયા કરે છે, પણ અનંતકાળ એમાં રહે છે. આત્મા આહારને લઈને જીવતો નથી, આ અભિપ્રાય તો કેવો પડશે? અભિપ્રાય તો વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ ઘડવો જોઈએ, પછી જે પરિણામ થાય એ પોતાના પુરુષાર્થ અનુસાર થશે. ઓછો પુરુષાર્થ, વધુ પુરુષાર્થ બીજો વિષય છે, પણ અભિપ્રાય તો એક તરફથી હોવો જોઈએ. સિદ્ધાત્માઓને કેટલો ભજન છે? તો અરિયંત આત્માઓને સુમંદર ભગવાન 84 લાખ પૂર્વ 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે, અને 16 લાખ પૂર્વ છે એ અરિયંત અવસ્થામાં. 16 લાખ પૂર્વ સુધી કઈ ભજન કરશે કે નહીં કરે? પછી એમનું 16 લાખ પૂર્વ સુધી એક દિવસ, બે દિવસ નહીં, 1000 દિવસ નહીં, 1 લાખ દિવસ નહીં, 1 લાખ પૂર્વ ની વાતો છે, 1 લાખ વર્ષો ની વાત નથી. ભજન મુખે ચાલશે? ચાલે ખરું કે ન ચાલે? એવું થવું છે એની વાત છે. જેને મોક્ષની અભિલાષા છે, અભિપ્સ્યું ભી, એમાંથી અભિલાષા શબ્દ મૂક્યો છે. મોક્ષની જેને અભિલાષા છે, માત્ર મોક્ષ અભિલાષ, કેવું પછી મોક્ષ અભિલાષમાં કેવું? માત્ર મોક્ષ અભિલાષ, એને શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનો સદાય અનુભવ કરવો. જેનો અનુભવ કરવો છે એ આત્મા કેવો છે? એ જ્ઞાન ઘન, જ્ઞાનનો ઘન છે. જ્ઞાન એટલે સ્વ પર ગ્રાહક શક્તિ, સ્વપદાર્થ અને પર પદાર્થનો જેમાં પ્રતિબિંબ ઝીલાય છે, ગ્રાહક એટલે જેમાં સ્વરૂપ છે એ જણાય આવે છે. સહજપણે જાણવા જવું પડે એમ નહીં, પણ સહજપણે એવી જેનામાં શક્તિ છે, અને એવી શક્તિ પણ જેનામાં અનંત છે એટલે ઘન કહેવામાં આવે છે. અનંત શક્તિને લઈને એને ઘન કહે છે, શક્તિનો ઘન છે. એવો આત્મા છે, જ્ઞાનનો ઘન એવો આત્મા છે. ઘન કઈને એમ કેમ છે કે એમાં કઈ ટેસ્ટિંગ નથી. જેમ કોઈ ઘનિષ્ઠ પદાર્થની અંદર બીજાનો પ્રવેશ થવો શક્ય નથી, એમ જ્ઞાનમાં પણ કોઈ અન્ય પદાર્થનું આવવું એ શક્ય નથી. મીઠાઈમાં ગળપણ છે એનું ગ્રહણ થાય ખરું, જ્ઞાનમાં મીઠાઈ જણાય છે કે આ ગળી ચીજ છે, મીઠી ચીજ છે, પણ એ મીઠાશનું ગ્રહણ થવું બને ખરું જ્ઞાનમાં? કેમ કે જ્ઞાન છે એ ઘન પદાર્થ છે, પુલાણ નથી, બીજું કઈ આવી શકે એવો અવકાશ નથી. સુપર ગ્રાહક શક્તિનો પુંજ છે, વળી કેવો છે કે સમસ્ત વિકલ્પથી રહિત છે. વિકલ્પ નથી તો પછી વિકલ્પ પૂર્વકનું કાર્ય ક્યાંથી હોય? એક છે એમાંથી અર્થ કહી દીધું, એકનો અર્થ કહી દીધો, નિર્વિકલ્પ એવો અર્થ કર્યો એકનો અર્થ. આત્મા સ્વભાવે કરીને નિર્વિકલ્પ છે, જ્યાં વિકલ્પની વિકલ્પ સાથે પણ સંબંધ નથી, વિકલ્પ રહિત છે, વિકલ્પથી શૂન્ય છે, તો પછી વિકલ્પ પૂર્વક જે કાર્ય થાય એને તો ઘણું છૂટું રહ્યું. વિકલ્પના નિમિત્તે મન વચન કાયાની ક્રિયા થાય તો અનુકૂળ છે. સ્વપર ગ્રાહક શક્તિનો પુંજ સમસ્ત વિકલ્પથી રહિત છે. સમસ્ત કહેતા કોઈ વિકલ્પ છે નહીં, આત્માનો વિકલ્પ એ નથી, આત્મામાં અન્ય પદાર્થનો વિકલ્પ તો નથી, પણ આત્માનો વિકલ્પ પણ આત્મામાં આવો સ્વરૂપે આત્મા છે. વિકલ્પની એકત્વ બુદ્ધિમાં અને વિકલ્પના એકત્વપણાના અનુભવમાં ઉભેલા જીવને નિર્વિકલ્પ કેવો અનુમાન કરી શકે એવું નથી. શબ્દ તો શબ્દ છે, શબ્દનો અર્થ કેટલો હતો? વિકલ્પ રહિત. નિર્વિકલ્પ એટલે વિકલ્પ રહિત, પણ વિકલ્પ રહિત એટલે કેવો? કે જેવો છે એવો અનુભવમાં આવે એવો. અનુમાન કેમ કરવું? વિકલ્પમાં ઉભા ઉભા નિર્વિકલ્પ નું અનુમાન કેવી રીતે કરવું? પણ જો પોતાના જ્ઞાન સામાન્યનું અવલોકન થાય તો જે જ્ઞાન સામાન્ય નિર્વિકલ્પ છે એવો જ જ્ઞાન સ્વભાવી નિર્વિકલ્પ આત્મા છે એમ બરાબર જ્ઞાનની અંદર નિર્વિકલ્પ થવું સમજાય છે. નિર્વિકલ્પ વેદન દ્વારા નિર્વિકલ્પ સ્વરૂપ સમજાય છે, નિર્વિકલ્પ ના વિચાર દ્વારા નિર્વિકલ્પ સ્વરૂપ નથી સમજાતું, કેમ કે વિચાર વિકલ્પ છે, વેદનમાં વિકલ્પ નથી. એના અનુભવથી સમજાય છે કે આત્મા આવો જ નિર્વિકલ્પ છે. નહીં, ચોથા ગુણ સ્થાને, ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ થાય છે. અને જ્ઞાન વેદન તો સદા જ નિર્વિકલ્પ છે. જ્ઞાન વેદન તો સદાય નિર્વિકલ્પ છે. ચેતના ગુણ વાળો છે એમ કરીને લીધું છે ને, અલિંગ ગ્રહણની જે ગાથા છે 49, અરૂપ અગંધ અરૂપમ અગંધમ મત્પક્ષમ, ચેતના ગુણ, ચેતના ગુણ વાળો છે એ ચેતના ગુણમાં લીધું છે. સદાય અનુભવમાં આવતો એવો ચેતના ગુણ કેવો છે? નિર્વિકલ્પ છે ચેતના ગુણ. સદાય અનુભવમાં આવતો બધાને આબાળ ગોપાળ સર્વને સૂત્રધારમાં લીધું, પર્યંત અવસ્થામાં નહીં, સદાય એમ કે છે. ઠીક, અત્યારે અજ્ઞાની ને કે હા અજ્ઞાની ને પણ સારી વાત છે. અજ્ઞાની એ ખુશી થવું જોઈએ. જો આપણા ધર્મ પિતા એમ કહે છે કે તમે સદાય આત્મા અનુભવમાં આવે છે, તો પછી કરીને તું શું કરવા એનો વિરોધ કરે છે? અથવા વિરોધના પક્ષમાં બેસીને તર્ક વિતર્ક શું કરવા કરે છે? જિજ્ઞાસાથી કર, ન સમજાતું હોય તો જિજ્ઞાસાથી તર્ક કરવામાં દોષ નથી કે એનો વાંધો નથી, પણ એમ ન હોય એવા કરવા દેજો. એવું હોય નહીં એનો અર્થ કે મને ખબર છે ને તમને ખબર નથી, એમ એનો અર્થ. સમસ્ત વિકલ્પ રહિત છે, આ તો ત્રિકાળી આત્માની વાત ચાલે. આત્મા ત્રણેય કાળે વિકલ્પ રહિત છે, તો અત્યારે પણ મારો આત્મા વિકલ્પ રહિત છે. લક્ષણ છે ઓળખવાનું, લક્ષણનો બીજો અર્થ જ સ્વરૂપ થાય છે. જેવું લક્ષણ છે એવું સ્વરૂપ છે. વળી કેવો છે કે સાધ્ય સાધક ભાવે ન દ્વિવિધા. સાધ્ય એટલે સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ, અને સાધક એટલે મોક્ષનું કારણ શુદ્ધ ઉપયોગ લક્ષણ, શુદ્ધ આત્માનો અનુભવ, મોક્ષનો માર્ગ. મોક્ષ એટલે જેમાં બધા જ કર્મનો ક્ષય થઈ ગયો છે તે સાધ્ય અવસ્થા છે, અને એનું સાધન છે એ શુદ્ધ આત્માનો અનુભવ છે. મોક્ષનું એ કારણ છે, મોક્ષનો એ માર્ગ છે, સાધન છે, જે કહો છો. અને શુદ્ધ ઉપયોગ એનું લક્ષણ અથવા સ્વરૂપ છે. શુદ્ધાત્માનું શુદ્ધાત્માના અનુભવનું સ્વરૂપ શું? કે શુદ્ધ ઉપયોગ થાય એ શુદ્ધાત્માના અનુભવનું સ્વરૂપ છે. એવી જે બે અવસ્થા, બે પ્રકારની અવસ્થા, એક અપૂર્ણ શુદ્ધ અને એક પૂર્ણ શુદ્ધ, એવી જે બે અવસ્થા, તેમના ભેદથી બે પ્રકારનો છે, એટલે બે પ્રકારે પરિણમે છે એમ છે. તેમના ભેદથી બે પ્રકારનો આત્મા છે એનો ભાવાર્થ એમ છે કે એમ કે એક જ જીવ દ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે. જીવદ્રવ મોક્ષ મોક્ષ રૂપે પણ પોતે જ પરિણમે છે અને મોક્ષ માર્ગ રૂપે પણ પોતે જ પરિણમે છે. એ જ જીવ પરિણમે છે જે મોક્ષ માર્ગે પરિણમતો હતો, તે જ મોક્ષ રૂપે પરિણમે છે. તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાંતરનો સહારો નથી એમ કરીને એમાંથી એ કાઢ્યું કે મોક્ષ માર્ગમાં અને મોક્ષમાં બીજા કોઈનું કામ નથી, કોઈની મદદ નથી. જીવ પોતે જ પરિણમવાનો શુદ્ધોપયોગ રૂપે, કોઈની મદદ વિના આ જીવ પોતાના પુરુષાર્થથી પરિણમે છે અને મોક્ષપણે પણ પોતે જ પરિણમે છે. એમાં કોઈની સહાયની જરૂર નથી, અને સહાયની જરૂર એટલા માટે નથી કે એવું પોતાનું આત્મકાર્ય કરવાની શક્તિ પોતામાં છે. માટે જેને પોતામાં શક્તિ છે, નબળો હોય એને બીજાને મદદની જરૂર પડે, પણ જે બળવાન હોય એને મદદની જરૂર પડે કોઈની? મોક્ષ માર્ગમાં સ્વાનુભવ કરવા માટે પણ શક્તિ છે એની પાસે, અને બધા કર્મોનો ક્ષય કરીને શુદ્ધપણે પરિણમે એવી પણ શક્તિ છે, પણ પોતાની શક્તિને ભૂલ્યો છે એટલે પોતાને નબળો માનીને ખોટા અભિપ્રાયથી પ્રવૃત્તિ કરે છે, પરિણામ કરે છે, એ સંસારનું કારણ થાય છે. હવે વિચારમાં આવે છે આના ઉપર કે જો આ આત્મામાં મોક્ષ પ્રગટ કરવાની શક્તિ, કે જેને બીજા કોઈની જરૂર નથી એવી શક્તિ છે, તો પછી એ મોક્ષનું જઘન્ય એવું પરિણમન જે પ્રથમ સ્વાનુભવ, ચોથું ગુણ સ્થાન, સમ્યક દર્શન જ્ઞાન થાય છે. એ કેમ ન થાય? જો પૂર્ણ શુદ્ધ મોક્ષ અવસ્થા થતી હોય તો એના અંતમાં ભાગે જે હજી શુદ્ધિ છે એ કેમ ન થાય, અને એને શા માટે અઘરું ગઠન ગણીને માનવું જોઈએ? તો સમ્યક દર્શન બહુ અઘરું છે, સમ્યક દર્શન બહુ અઘરું છે. અનંતકાળ ચાલ્યો ગયો આપણો, અનંતકાળથી આપણને સમ્યક દર્શન થતું નથી. આપણે એવા પુરુષાર્થહીન છીએ, આ સાધારણ છીએ. આમ જો કોઈ વ્યક્તિ નંબરમાં છો તો એને ખરાબ લાગી જાય, પોતે એમ માનીને ચાલે એનું કઈ નહીં. પોતે મોક્ષ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. કોઈની મદદ વગર જો મોક્ષ પ્રાપ્ત કરી શકતો હોય તો મોક્ષ માર્ગનું પહેલું પગથિયું ચડવું એમાં કઈ મોટી વાત હતી? 14 પગથિયા ચડીને તો મોક્ષ મહેલમાં જવાનો, પહેલા પગથિયામાં શું કરવા? હાથે કરીને ખોટી કલ્પના કરે છો કે બહુ અઘરું છે ને કેમ કરી શકું, કેવી રીતે થાય, શે થાય, આ તો બહુ કઠિન વાત છે, એવી આડ મારવા જેવી એમ કહી દેવામાં કીધું. તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્યનો સહારો એટલે મદદ નથી. માટે શુદ્ધ આત્માનો અનુભવ કરવો, માટે અનુભવ તો કરવો જોઈએ. મોક્ષ જો પ્રગટ કરી શકે છે તો અનુભવ ન કરી શકે એ વાત તો રહેતી નથી. કેટલું બળ એને આવવું જોઈએ, મારો મારે અનુભવ કરવો, એમાં વળી તકલીફ છે. જો પરાધીન કોઈ કાર્ય હોય તો બીજાની સગવડ મળે તો કાર્ય થાય, અને સગવડ ન મળે તો કાર્ય ન થાય. પણ આમાં તો પોતાને પોતાનો અનુભવ કરવો છે, આમાં કોઈની પરાધીનતાની તો પરિસ્થિતિ નથી. પછી શું કરવાનું છે? બીજા પદાર્થનો અનુભવ કરવાનો જે અભ્યાસ, એ અભ્યાસ મુકતો નથી, અભ્યાસને છોડતો. અભ્યાસનો ત્યાગ કરે તો એને ત્યાગ કહેવામાં આવ્યો છે. પર પદાર્થના અભ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કર્યો છે. ત્યાગની વ્યાખ્યા કરી શકે ને શ્રીમદજી? લોકો ઉપવાસ કરે ત્યારે ત્યાગ કર્યો એમ કહે છે, વ્રત લે ત્યારે ત્યાગ કર્યો એમ કહે છે. નાની કહે છે કે અભ્યાસ છૂટે એનું નામ ત્યાગ છે. અભ્યાસ એટલે ભ્રમ. હું પર પદાર્થને ગ્રહણ કરું છું, છોડું છું, મૂકું છું, એના કાર્ય હું કરું છું, કરતા ભોગતા હું ખાઉં છું, એ બધો અભ્યાસ છે. થઈ શકતું નથી, થતું નથી, અને થઈ શકતું પણ નથી. આત્મા આત્મા જ રહે છે, અનાત્મા થતો જ નથી, અનાત્માના કોઈ કાર્ય કરી શકતો નથી. એને કેવું છે એમ કે આક્ષેપ કરે છે, આરોપ કરે છે. એક તો તમારે ત્યાગ કરવો નથી. લાડવા ખાવા છે ને લાડવા ખાતા ખાતા મોક્ષે જવું છે, એવી વાતો કરવી છે. બહુ પ્રસિદ્ધ વાત છે આપણા ઉપર. ત્યાગ તો યથાર્થ રીતે થાય કે અયથાર્થ રીતે થાય? અયથાર્થ રીતે ત્યાગ કરનાર એવો આરોપ કરે એટલે બીજા એમ એની લાઈનમાં એની નાતમાં ભળી જવું એમ? ત્યાગ છે, તપ છે, વ્રત છે, ધર્મ છે, બધું એમાં આવી જાય છે, કઈ બાકી રહેતો નથી. સરવાળો એ લીધો આખા કળશનો, કે જેને મોક્ષની અભિલાષા છે, પૂર્ણ શુદ્ધિની જેને અભિલાષા છે, એણે શુદ્ધાત્માનો અનુભવ કરવો અથવા પ્રયોજનથી લઈએ તો જેને દુઃખ મુક્ત થવું છે અને જેને સુખી થવું છે એને શુદ્ધાત્માનો અનુભવ કરવો, જેમાં સુખ સ્વભાવ છે એ સુખ સ્વભાવનો એનો અનુભવ કરવો. કોઈની મદદ વગર મોક્ષ જઈ શકાય છે એમ કે, અથવા જે જે આત્માઓ મોક્ષ માં ગયા તે બધા કોઈની મદદ વગર ગયા છે, કોઈની મદદ લઈને ગયા છે, કોઈની મદદ નથી લઈ શકતા. પોતાનામાં જે અનંત શક્તિ હતી એ અનંત શક્તિનો વિકાસ કરીને પોતાના શક્તિને લઈને ગયા છે, કોઈની મદદથી ગયા
સાથે.
એવું છે કે કોઈ આખો સમાજ મોક્ષે જાય એવું ક્યારે બનતું નથી, ભૂતકાળમાં બન્યું નથી, અત્યારે બનતું નથી, ભવિષ્યમાં. મુમુક્ષુ મંડળ તો ઠીક, પણ સમૂહ શરણમાં જે ભવ્ય જીવો બધા બેઠા છે એ પણ બધા મોક્ષે જતા નથી. આપણે એમાંથી એમ પાછા આવેલા છીએ, મોક્ષમાં ગયા વિના પાછા આવેલામાં આપણો નંબર છે, આપણો જે ભૂતકાળનો ઇતિહાસ છે. એટલે એવું તો કઈ બની શકવાનું નથી. બે ભાઈઓ હતા સગા, પછી બાજુબાજુમાં ઘર હતા. દાન દેનારા ગયા એની પાસે, નાના ભાઈ પાસે ગયા, એને જોયું કે મોટા ભાઈ ને ત્યાં થઈને આવ્યા છે, બાજુમાં જઈને જ આવ્યા છે. પેલા તો મોટા પાસે
મોટા ભાઈ જાય પછી હું જઈશ એમ કેવું છે તમારે? મોટા ભાઈ જાય ને પછી મોટા ભાઈ માં ક્યાં છે? મારાથી પણ જોડાયું છે, જમીનનું ક્ષેત્ર છે. એમાં મોટા ભાઈ ને અહીંયા ચાલવાનો પ્રશ્ન હોય શકે? મોટા પણ આવું છે, જો સમર્પણ કરવાનું આવે તો બીજાને હું દિવસે બોલાવી કેટલા કરે પછી હું મારો વિચાર કરું. જયારે હોય ને રે, મારે તો મારું મારા ભાવારે જવાનું કે એના ભાવારે જવાનું? એવું છે, બીજા ગાય કે ગાય ની સાથે શું સંબંધ છે? આપણે મોક્ષ માં જવું છે કે એ તો વિચાર કરવાનો રહે. ભૂખ લાગે ત્યારે શું વિચાર કરે છે? આપણું જલ્દી પીરશો, ભૂખ લાગી તો ત્યારે વિચાર કરે છે? પાડોશીમાં આ લોકો જમી લીધું છે, નથી જમી લીધું. મોટા ભાઈને ખરે ટેલિફોન કરી લે કે ત્યાં કોઈ જમી લીધું છે, જમવામાં બાકી છે, પછી મારો પુરુષ છે એમ કરે છે. તમને ભૂખ ન લાગી તો કાંઈ નહીં, મને ભૂખ લાગી છે, મને પૂરશે જોઈએ, મારે જમી લીધું. પંદરમો પ્રશ્ન છે, સોળ કેમ લેસન નથી કર્યું? પેલા જરા માથું દુખતું હતું, પછી જરાક આમ થયું, પછી જરાક નાવા બેસી ગયો, પછી આમ થયું, કેમ થયું? લેસન કરવાનું રહી ગયું. લેસન કરવાની રુચિ નહોતી, આવડતું નહોતું, એટલે કર્યું નહીં. નહીં કે બીજી બીજી વાત બધી ગોતી કાઢશે. આવું છે,
દર્શન જ્ઞાન ચારિત્રે ત્રિત્વાદ એકત્વતઃ સ્વયં મેચકો અમેચકશ્ચાપિ સમમ આત્મા પ્રમાણતઃ ખંડાન્વય સહિતઃ. આત્મા મેચક એટલે ચેતન, આત્મા એટલે ચેતંદ્ર, મેચક એટલે મલિન છે. જો આમ તો મેચકનો અર્થ થાય છે ભેદ, અને અમેચકનો અર્થ થાય છે અભેદ. એવો અર્થ ન કર્યો મહારાજમંદિરની પોતાની સ્વતંત્ર શૈલી છે, પ્રથમ કહેવા કરવાની પદ્ધતિ છે. એકનો અર્થ નિર્વિકલ્પ કર્યો, એકનો અર્થ બે નહીં એમ થાય, એના બધા નિર્વિકલ્પ
જુદા છે.
અહીંયા ચેતન દ્રવ્ય મલિન છે, કઈ અપેક્ષા એ મલિન કેવું છે? રાગ થયો માટે મલિન છે એમ નહીં. જો દર્શન જ્ઞાન ક્ષેત્રે મલિત્ર એ ત્રિત્વા, જો ત્રણ ત્રણ ભેદ પડ્યા ને દર્શન જ્ઞાન અને ચારિત્રના, એ ત્રણ ભેદ સામાન્ય ગ્રહણ નું નામ દર્શન છે. વિશેષપણે અર્થ ગ્રાહક, અર્થ એટલે પદાર્થ, પદાર્થનું સામાન્યપણે દેખવું તેનું નામ દર્શન છે. પદાર્થનું વિશેષપણે જાણવું તેનું નામ જ્ઞાન છે. અને શુદ્ધત્વ શક્તિનું નામ ચારિત્ર છે. શુદ્ધતા, પવિત્રતા, વિતરાગતા થાય એનું નામ ચારિત્ર છે. આમ શક્તિ ભેદ કરતા એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. ત્રણ ભેદ પડ્યા માટે મલિન. ભેદને ભેદથી કહો તો એ તમે વસ્તુને મલિનપણે કહી છે એમ કહે છે, ઠીક. પણ આમાં તો દર્શન જ્ઞાન ચારિત્રની વાત કરી છે, તો ગમે તે વાત ન કરી હોય, અભેદમાં ભેદ કેમ ઉપજાવો છો? આમ તો એનો મર્મ બીજો છે કે આત્મા એક અભેદ નિર્વિકલ્પ સ્વરૂપે હોવા છતાં સદમસ્ત રાગી જીવને અભેદમાં ભેદનું ગ્રહણ થતાં વિકલ્પ ઉપજે છે, રાગ ઉપજે છે, કે જે મલિન છે. મલિનતાનું કારણ હોવાથી એને મલિન કહી દીધા, નહીં તો દર્શનાન ચારિત્ર કાંઈ મલિન નથી. દર્શનાન ચારિત્ર ત્રણ શક્તિઓ છે એ તો, અને એ ત્રણ ભેદને મલિન આયા કહી દીધા, કેમ કે ભેદ મલિનતાનું કારણ છે. આમ શક્તિ ભેદ કરતા એક જીવ ત્રણ પ્રકારે થાય છે, અને એ ત્રણ પ્રકારે જીવને જોતા રાગની ઉત્પત્તિ, વિકલ્પની ઉત્પત્તિ થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. વ્યવહારે એને મલિન કહેવામાં આવે છે, નિશ્ચય મલિન છે. હવે આત્મા અમેચ કહો, ચેતન દ્રવ નિર્મળ છે, ઓલા મલિન ની સામે લીધું, અભેદ ન લીધું અહીંયા. ત્યાં મલિન અર્થ કર્યો મેચક નો, અમેચક નો અર્થ કર્યો અહીંયા નિર્મળ પ્રતિપક્ષમાં. ચેતન દ્રવ છે એ નિર્મળ છે, કોની અપેક્ષા એ નિર્મળ છે? કે સ્વયં એકત્વત દ્રવ્યનું સહજ નિર્ભેદપણું હોવાથી આવો નિશ્ચય કહેવાય છે. આ નિશ્ચય નિર્મળ છે અથવા નિશ્ચય નિર્ભેદ છે. સ્વયં એટલે પોતે જ સહજપણે, એકત્વત એટલે નિર્ભેદ હોવાથી, એકપણે હોવાથી, જેમાં બે પણું નહીં હોવાને લીધે આત્મા નિર્મળ છે. અથવા ભેદ આત્માનો, નિર્ભેદ આત્માનું અવલંબન નિર્મળતાનું કારણ છે. જો નિર્મળને અવલંબે તો નિર્વાણ અવલંબનાર નિર્મળ થાય. જેને અવલંબે એવી દશા થાય ને, તો ત્રણ ભેદને અવલંબતા જો મલિન દશા થઈ તો કે ભેદ છે, મલિન થઈ જાવ. કેમ કે નિર્મળને અવલંબીને મલિનતા આવે નહીં, અને અભેદ છે એ નિર્મળ એટલા માટે છે કે અભેદના અવલંબને નિર્મળતા થાય છે. માટે ભેદ ને મલિન કર્યો અને અભેદ ને નિર્મળ કર્યો. હવે અહીંયા પ્રશ્ન થાય, આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો તો છે, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર છે, અને ભેદો છે છતાં એને મલિન કહીને એનો નિષેધ કેમ કરવામાં આવે છે? ઓકે, ભેદ છે એ જાણવાનો વિષય છે, પણ અવલંબન લેવાનો વિષય નથી. ભેદ છે એ જાણવાનો વિષય છે, પણ અવલંબન લેવાનો વિષય નથી. તો જાણવામાં દોષ નથી, પણ અવલંબવામાં દોષ છે, એમ છે. ખરેખર માટે ભેદનું અવલંબન ન લે, જણાય એનો વાંધો નથી. નિર્વિકલ્પ દશામાં દ્રવગુણ પર્યાયના ભેદ યથાર્થ ગણાય છે. જે આત્મામાં દ્રવગુણ અને પર્યાય એવા ત્રણ ભેદ છે, એ નિર્વિકલ્પ દશામાં જ સરખી રીતે ગણાય છે, અનુભવ પ્રમાણે જણાય છે. બાકી તો કલ્પના જ કરવી પડે એવું છે. દ્રવગુણ પર્યાયમાં અનુભવ વગર તો કલ્પના જ થાય એવું છે, છતાં એ અભેદમાં ભેદનું જ્ઞાન છે. ભેદનું જ્ઞાન છે નુકસાન કરનાર નથી, પણ અવલંબન છે એ નુકસાન કરનાર, એમ લેવું. નહીતર સમાધાન થાય એવું નથી, કેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માની જ શક્તિઓ છે, અને એક શક્તિ છે તે બીજી શક્તિ નથી. જ્ઞાન છે તે ચારિત્ર નથી, ચારિત્ર છે તે દર્શન નથી. અને મલિન શા માટે કીધું કે અવલંબન લેવાનો એમાં નિષેધ છે, હું કેવી રીતે કાઢવું? તો મલિન કહીને બેસી ગયા કે ત્રણ પણું છે માટે મલિન, એક પણું છે માટે શુદ્ધ નિર્મળ. જાઓ, ત્રણ પણ આના અવલંબને મલિનતા ઉપજે, એકના અવલંબને નિર્મળતા ઉપજે. જેના અવલંબને જે પરિણામ ઉત્પન્ન થાય, પરિણામ એટલે રિઝલ્ટ, એના ઉપરથી એનું કારણ પણ નક્કી કરવામાં આવે. રિઝલ્ટ ઉપરથી એનું કારણ મળી જાય ને, જો રાગ ઉત્પન્ન થયો તો રાગ મલિન છે, તો રાગની ઉત્પત્તિનું કારણ પણ મલિન છે. જો રાગ મલિન હોય અને એનું ઉત્પત્તિનું કારણ શુદ્ધ હોય, એમ કેમ બને? છે ન્યાય સંગત વાત? ન્યાય સંગત વાત નથી, ન્યાય વિરુદ્ધ જાય છે. એટલા માટે એને મલિન કહેવામાં આવે છે. પોતાની શક્તિ પણ ભેદનું અવલંબન લેવું નહીં, એવો સિદ્ધાંત એમાંથી ફલિત થાય છે. અભેદમાં ભેદ ગર્ભિત હોવા છતાં, વેદ દ્રવ્યમાં અનંત ગુણોના ભેદો ગર્ભિત હોવા છતાં, અભેદમાં ભેદ જણાય નહીં એવી રીતે અભેદને જોવામાં આવે ત્યારે અભેદનું અવલંબન આવે છે. જ્યાં સુધી ભેદની અપેક્ષા જ્ઞાનમાં રહે છે ત્યાં સુધી અભેદનું અવલંબન આવી શકે નહીં. હવે ક્યાં તકલીફ થાય? શાસ્ત્રના અભ્યાસી જીવને ક્યાં તકલીફ થાય? આપણે અભ્યાસ કરીએ છીએ ને, એટલે એ વાત સમજવી જરૂરી છે કે આપણને દ્રવગુણ પર્યાય દર્શનદાન ચારિત્ર ગુણ ભેદ પર્યાય ભેદ આ બધું સમજવાને જાણવા તો મળે છે, અને ભેદવાસી જીવ છે, ભેદને અવલંબીને તો પરિણમનારો આ અનાદિ થઈ ગયું, તેનું પરિણમન એવી રીતે ટેવાયેલું છે, એટલે એને જલ્દી સહેલાયથી અભેદતાનો મોક્ષ માર્ગ એને હાથમાં આવતો નથી. આ વિટમણા છે, એટલે એનો નિષેધ કરાવે છે કે ભેદથી તને સમજાવવા છતાં અમારે ભેદને સમજાવવા નથી. તું ભેદવાસિત હોવાથી અભેદને સારી રીતે સીધે સીધો સમજતો નથી, માટે ભેદ પાડીને સમજાવીએ છીએ. પણ અમારો આશય અભેદને સમજાવવાનો છે, ભેદને સમજાવવાનો. આટલી ચોખવટ શાસ્ત્રકાર કરીને ભેદને સમજાવે છે. શાસ્ત્રના સ્વાધ્યાયમાં જાણવાનો વિષય કેટલો અને અવલંબવાનો વિષય કેટલો, એ બે જો ખાતાની ખતમની ન આવડે તો જાણવાનો વિષય અવલંબનમાં ચાલ્યો જાય ને અવલંબનનો વિષય માત્ર જાણવાનો રહી જાય અને શાસ્ત્રનો ભણતર નકામો જાય. આ પરિસ્થિતિ ક્યાં સુધી વાત લીધી છે, અધ્યાત્મના પ્રકરણમાં ક્યાં સુધી વાત ચાલી છે, કે તે ભેદને જાણ્યા હોય તો પણ તને દ્રવ્યમાં રહેલા ગુણભેદોની ખબર હોય, જાણપણું હોય તો પણ અભેદમાં ભેદ જણાતા જ નથી એવી સ્થિતિ અનુભવ થશે. એને અભેદનો આશ્રય કહેવામાં આવે છે, એને અધ્યાત્મ કહેવામાં અધ્યાત્મમાં એવી વાત છે. પણ ભેદને જાણ્યાથી જ્ઞાન ક્યાં ગયું? એ વખતે કે જ્ઞાન જ્યાં ગયું હોય ત્યાં ભલે ગયું. મને અત્યારે મારા અભેદ સ્વરૂપમાં ભેદ દેખાતા, આ ચોખ્ખી વાત છે. એવી રીતે જોવું પડશે. હા, કરોડપતિ શું અરબપતિ થાય એવું છે અમારે, એવી વાત છે. કેટલા ગુણ છે? અનંત. કરોડ નહીં, અબજ નહીં, સંખ્યાત નહીં, અસંખ્યાત નહીં, પણ અનંત છે ને. એનો પતિ એનો ધણી પોતે છે એમ છે. આમ છે, આત્મા પ્રમાણત સમમ વેચક અમેચક અપી છ. આત્મા એટલે ચેતન દ્રવ એક જ કાળે, એટલે સમકાળે મલિન પણ છે અને નિર્મળ પણ છે, ભેદ પણ છે અને અભેદ પણ છે. કોની અપેક્ષાએ? તે યુગપત અનેક ધર્મગ્રાહક જ્ઞાનની અપેક્ષા. એ આ પ્રમાણ જ્ઞાન થાય છે ને, નિર્વિકલ્પ પ્રમાણ થાય છે ત્યારે ભેદનું જ્ઞાન અભેદની અંદર ગર્ભિતપણે થઈ જાય છે. ક્યાં દ્રવ્યનું પર્યાય શીખવા જાય છે, પણ એને અનુભવ જ્ઞાનમાં બધું જ્ઞાન થઈ ગયું. જ્ઞાન પ્રમાણ છે, એને શુદ્ધાત્માનું અવલંબન છે, અભેદાત્માનું એને અવલંબન છે, અને વર્તમાન અવસ્થા ભેદરૂપ છે એનું એને વેદન છે, અનુભવન છે. બંનેનું યુગપતપણું છે ત્યાં, માટે એનું જ્ઞાન પ્રમાણ ત્યાં થાય છે. યુગપત અનેક ધર્મગ્રાહક જ્ઞાનની અપેક્ષાએ આત્મા એક કાળે મલિન પણ છે અને નિર્મળ પણ છે. દ્રવ્ય અપેક્ષાએ નિર્મળ છે, ગુણ અપેક્ષાએ મલિન છે, પરિણામની અપેક્ષાએ. તેથી પ્રમાણ દ્રષ્ટિએ જોતા એક જ કાળે જીવ દ્રવ્ય ભેદરૂપ પણ છે અને અભેદરૂપ પણ છે. પ્રમાણ દ્રષ્ટિએ તો ભેદ અને અભેદ બંને જ્ઞાનમાં એક સાથે પ્રમાણ જ્ઞાનની અંદર આવી જાય છે. તેમ છતાં પણ અવલંબન અભેદનું હોય છે પ્રમાણમાં, ભેદનું અવલંબન પ્રમાણમાં હોતું નથી. કે પ્રમાણ તો કોઈ મુખ્ય ગુણ કરતું જ નથી, પ્રમાણ તો સમકાળે વિવેક શક્તિ જોઈ રહી છે, એનું નામ પ્રમાણ. પણ મુખ્યતા ગુણતા વિચારવામાં આવે તો અભેદની મુખ્યતા છે, ભેદની ગુણતા. દર્શન જ્ઞાન ચારિત્રના ત્રણ ભેદથી મલિન અને નિર્મળતાના અધ્યાત્મ પ્રધાનતાથી ટીકા કરી છે, અને સાથે સાથે પ્રમાણનો વિષય પણ પોતે પોતાના ધ્યાનમાં છે, જ્ઞાનમાં છે, લક્ષમાં છે એ વાત પણ પોતે સ્પષ્ટ કરી દીધી છે. એ 16મો કળશ, 17મો કળશ, દર્શન જ્ઞાન ચારિત્ર્ય ત્રિવિધિ પરિણતત્વત એકોપી ત્રિસ્વભાવત્વાત વ્યવહારેણ મેચુક. હવે બે કાંઠા જુદી જુદી, બે કળશ જુદા જુદા લીધા. વ્યવહારે ત્રણ છે અને પરમાર્થ એક જ છે, એ 18મા કહેશે. હવે પરમાર્થ એ નતું, સર્વભાવાંતર ધ્વંસી સ્વભાવત્વાત અમેચુક. પરમાર્થે એક રૂપ જોયો છે, વ્યવહારે અનેક રૂપ જોયો છે, એમ કરીને 17નો ખંડાન વૈષ્ણવતા. એક અપી વ્યવહારેણ મેચક, એક અપી એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જો કે જીવ દ્રવ્ય શુદ્ધ છે તો પણ, ઓલામાં એમ નહીં લે કે વ્યવહારે અનેક ભેદ છે તો પણ એમ નહીં, ક્યાંય વાત જ નહીં કરે. જે આ વાત કરવી છે ત્યાં ઓલી વાત રાખશે, એ શું બતાવે છે કે જે શુદ્ધ દ્રવ્ય એક છે એની મુખ્યતા દર્શાવે છે. જેમ કે અનેક જગ્યાએ વ્યવહારને વિકલ્પને જૂઠો કહેશે, નિશ્ચયની અપેક્ષા લઈને, પણ વ્યવહારની અપેક્ષા લઈને નિશ્ચયને કોઈ વાર જૂઠો કહેશે નહીં, એ શું બતાવે છે કે મુખ્યતા નિશ્ચયની છે, વ્યવહારની નથી, અથવા વ્યવહારને નિશ્ચય સમકક્ષ નથી, એમ કહેવું છે. એટલે બેમાં એક સરખી અપેક્ષા નથી આવતી. એમ જયારે વ્યવહારની વાત કરી ત્યારે એક હોપી એમ નાખી નથી, જયારે પરમાર્થમાં એનું બે પણ હું રાખીને વાત નથી કરતા. ઓલામાં એક પણ હું રાખીને વાત કરે છે, વ્યવહારની નિશ્ચયને રાખીને વ્યવહારની વાત કરે છે. નિશ્ચયમાં વ્યવહારને રાખીને નિશ્ચયની વાત નથી કરતા. આચાર્ય મહારાજને પક્ષપાત છે કે નહીં, નિશ્ચયનો પક્ષ છે કે નહીં, પક્ષ નથી, બે સમકક્ષ નથી. એક ઉપાદેય છે ને એક હેય છે, વ્યવહાર છે તે હેય છે ને નિશ્ચય છે તે ઉપાદેય છે, એનું નિરૂપણ છે. એક અપી વ્યવહારેણ મેચક, એક અપી દ્રવ્ય દ્રષ્ટિથી જો કે જીવ દ્રવ્ય શુદ્ધ છે, આ થાપીને લે છે, દ્રવ્ય દ્રષ્ટિથી જો કે જીવ દ્રવ્ય શુદ્ધ છે તો પણ, ગુણ ગુણીરૂપ ભેદ દ્રષ્ટિથી મલિન છે. અનેક છે, ભેદ છે એમ નથી કહેતા, મલિન છે એમ લઈ લે છે. ગુણ ગુણીનો ભેદ પણ મલિનતા ઉપજાવે છે, બે ગુણ નો ભેદ પણ મલિનતા ઉપજાવે છે. આમ છે દ્રવ્ય દ્રષ્ટિથી જો કે જીવ દ્રવ્ય શુદ્ધ છે તો પણ ગુણ ગુણીરૂપ ભેદ દ્રષ્ટિથી મલિન છે. બીજું એક જરા વધારે પ્રેક્ટિકલ સાઈડથી જોઈએ તો, જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે પદાર્થના વિષયમાં અજાણપણું હોય ત્યાં સુધી એને ભેદ દ્વારા વર્ણન કરવાની જરૂર પડે, પણ જે પદાર્થનો અને જે વ્યક્તિનો પૂરો પરિચય હોય એની કોઈ ભેદથી ઓળખાણ આપવી પડે, એનું નામ બોલો એટલે વાત પૂરી થઈ ગઈ. કેમ કે આપણે બધા ગુરુદેવથી પરિચિત છીએ, તો ગુરુદેવને વાત કહેતા કહેતા ઓળખાવા પડે. હારે કે એમનું વ્યક્તિત્વ આવું હતું, એમની વાણી આવી હતી, એ ઓળખાવાની જરૂર નહીં. નામ આપે એટલે પૂરું થઈ ગયું. નામ પડે ત્યાં આખી વ્યક્તિનો સમગ્રપણે એક ભાવ જ્ઞાન ગોચર થઈ જાય છે. નામ માત્ર છે. આ સોનું, સોનું પીળું છે, ચીકણું છે, વજનદાર છે, વગેરે વગેરે એની વિશેષતા છે. ન સમજે ત્યાં સુધી ઓળખવા માટે બધી વાતો ઓળખે ને, તો સોનું એક શબ્દથી વાત પૂરી થઈ ગઈ. વિચાર કરવાની જરૂર ક્યારે પડે? ઓળખાણ ન હોય ત્યારે. એટલે અપરિપક્વ જ્ઞાનનો એ વિષય છે. પરિપક્વ જ્ઞાનના વિષયમાં એને ભેદ પાડવાની જરૂર પડતી નથી. એટલા માટે મલિન છે એમ કહે છે કે ગુણ ગુણી ભેદ ક્યારે પડ્યો? કે જ્ઞાન એને ઉપજાવવું હોય ત્યારે પડ્યો. જ્ઞાન કરાવવું હોય તો ગુણ ગુણી ભેદ પાડવાની જરૂર છે. જ્ઞાન તો આત્મા, કેમ આત્માને જ્ઞાન વાળો તો વધુ? આત્મા કહેતા જ બરાબર જ્ઞાન થઈ ગયું બીજું આત્માનું. જ્ઞાન તો આત્મા એમ ગુણ ગુણીનો ભેદ પાડ્યો એ બતાવે છે કે એને હજી જ્ઞાન ઉપજાવવાનું બાકી છે. આત્માનું જ્ઞાન કરાવવું એને બાકી છે. એટલે ગુણ ગુણી ભેદ દ્રષ્ટિથી એ રીતે મળીને છે. એ પણ કોની અપેક્ષાએ? કે દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ છે સહજ ગુણો, જેના એમનું હોવાથી ત્રણે ગુણો સહજ છે, સ્વભાવથી છે, સ્વભાવત્વાદ લીધું છે. દર્શન જ્ઞાન ચારિત્ર એવો ત્રણ પ્રકારનો સ્વભાવ હોવાથી મલિનપણો છે. એટલે કે એવા ત્રણ પ્રકારના સ્વભાવને ત્રણ ભેદે જોવો તો મલિનતા ઉપજશે એમ કે. એટલે તો અધ્યાત્મ ભાષામાં સમ્યક દર્શન કહે ત્યાં તમારે સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્ર સમજી લેવું એમ કે છે. કહેવાની જરૂર પડતી નથી. સ્વાનુભવ એમ કહેતા એને સમ્યક દર્શન પણ છે અને વિતરાગતા પણ છે એમ સમજી લેવું એમ કે. ત્રણના ભેદ પાડવાની જરૂર નથી. તે પણ કેવું હોવાથી? કેમ કે તે દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ગુણો રૂપે પરિણમે છે, તેથી ભેદ બુદ્ધિ પણ ઘટે છે. જાણવા માટે ભેદ છે એ જાણવા માટે, જાણવાના વિષયમાં એનો નિષેધ નથી, પણ અનુસરણ કરવામાં એનો નિષેધ છે. વ્યવહાર જાણવાનો નિષેધ નથી, પણ વ્યવહારો ન અનુસર્તવ્યો. વ્યવહાર અનુસરણ કરવા યોગ્ય નથી. મલેચ્છ ભાષા જાણવી જરૂરી છે, પણ મલેચ્છ થવું જરૂરી નથી. મલેચ્છને સમજાવવો હોય તો મલેચ્છ ભાષા જાણવી જોઈએ, પણ મલેચ્છ થવું જરૂરી મલેચ્છ ન થવું. બ્રાહ્મણ મલેચ્છ ભાષા જાણીને પોતાની વિદ્યા મલેચ્છને સમજાવે, પણ બ્રાહ્મણ કાંઈ મલેચ્છ થઈને એને મલેચ્છને સમજાવે કે નહીં એમ જરૂર નથી. થવું જુદી વાત છે, એટલે અવલંબવું જુદી વાત છે, જાણવું જુદી વાત છે. નહીં તો સર્વથા નિષેધ કરવા જાય તો જે વેદાંતની અંદર જે એક અભેદ અદ્વૈત ધર્મ લીધું છે એની પરિસ્થિતિ ઊભી થાય છે. શું કરવા? ભેદ બુદ્ધિ ઘટે છે એમ કે છે. જેને અભેદ કહેવામાં આવે છે તે અપેક્ષાએ ભેદવાળું પણ છે, એની ભેદ વિવિક્ષા થઈ શકે છે. ભેદ વિવિક્ષાએ એને સમજાવી શકાય છે, નહીંતર એક અદ્વૈત પરમભ્રમ જેવી પરિસ્થિતિ ઊભી અગ્રેત વિચાર થતા તો એટલે એને ભેદ બુદ્ધિ પણ ઘટે છે. એટલું વચન નાખ્યું છે. સરકસમાં સિંહ જેવા ખેલ કરી શકે એવા માણસ ન કરી શકે. કરી શકે જેવો ઠીકડો મારે એવો માણસ મારી શકે? એમ સિંહ સમજી શકે અને માણસ ન સમજી શકે એવું બને કે ન બને? તો મહાવીર ભગવાન સમજી શક્યા સિંહને પર્યાયમાં આત્માને, નાયા મનુષ્ય થઈને પોતે સમજતો નથી. બને કે ન બને? આ એવું છે, એ પણ આત્મા છે, સિંહ તો પર્યાય છે, એ વ્યવહાર સિંહ છે, નિશ્ચય કઈ સિંહ, એ પણ આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપે આત્મા છે, અથવા એ ભગવાન આત્મા છે, એ રીતે એ નજરે એમને જોવા.
જય મિત્રો, જય ધારમણો.